મળીને બહુ જ આનંદ થયો. 15 નવેમ્બર 2007 ના રોજ હું મારા ધર્મ પત્ની અમે અમેરિકામાં આવ્યા, કેલિફોર્નિયામાં ગયા. ત્યાંથી પછી અમે બીજા દીકરાના ત્યાં ન્યુ ઓર્લિન્સમાં ગયા, ન્યુયોર્કમાં પણ અમે આવ્યા. વચનની સેવામાં પ્રભુએ અમને ન્યુયોર્કમાં વાપર્યા અને કેલિફોર્નિયામાં કસ્મેટ સપ્તાહની સભાની અંદર પણ પ્રભુએ ઉપયોગ કર્યો. અમારા જે બે દીકરીઓ તેમને પણ અમે રમાડી શક્યા અને પ્રભુની અજાયબ કૃપાની અંદર તમારી મધ્યે આવી શક્યા. આવતીકાલે અમે અમેરિકા છોડવાના છીએ, પણ એ પહેલા આજે આ સરસ સંગત પ્રભુએ અમને આપી, તેથી પ્રભુનો બહુ આભાર માનીએ છીએ. અને એની સાથે સાથે પ્રભુના સેવક દિનકરભાઈ અને જયંતિભાઈ ને બીજા જે કંઈ કમિટીના સભ્યો આગેવાનો છે, એમણે આ વ્યવસ્થા કરી કે જેથી હું વચનની સેવા લાવી શકું. અને એને માટે પણ સાહેબોનો પુષ્કળ આભાર માનું છું. તમને બધાને મળીને બહુ આનંદ થાય છે. વધારે સમય રોકાયો હતો બધાને, કદાચ વ્યક્તિગત રીતે એમના ઘેર મુલાકાત થઈ શકત, પણ એ શક્ય નથી. પણ જે કંઈ શક્ય બન્યું છે તેને માટે પ્રભુનો આભાર માનું છું. વિપુલના ત્યાં મારું રોકાણ થયું અને એમણે મારી વ્યવસ્થા કરી, તેને માટે વિપુલ અને તેમના કુટુંબનો પણ હું આભાર માનું છું. જે વચન વાંચવામાં આવ્યું છે તે વચન આપણી સાથે ખાસ રીતે વ્યવહાર કરે એ માટે પ્રભુની સહાય માંગીએ, પ્રભુની કૃપા માંગીએ, પ્રાર્થના કરીએ.
સહારા મુજકો ચાહીએ, સહારા દે મુજે ખુદા, મુજે સંભાળ મે ગિરા, મુજે સંભાળ મે ગિરા, સહારા મુજકો ચાહીએ, સહારા દે મુજે ખુદા.
પ્રભુ તમારા આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને માટે અમારી આંખો ખોલી નાખો. હે યહોવા બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે. હે યહોવા બોલો, કેમ કે તમારી સેવિકા સાંભળે છે. પ્રભુ જે વચનો વાંચવામાં આવ્યા છે તે વચનો ભાંગીને અમને પીરસવામાં આવે એવી પ્રાર્થના કરીએ છીએ. આ વચન પછી અમે તમારા મેચના ભાગીદાર થવાના છીએ, એને માટે પણ તમે અમને તૈયાર કરો. ખુલ્લા કાન તમે અમને આપો, ખુલ્લું હૃદય આપો, ખુલ્લું મન આપો, પૂર્વગ્રહોથી અમને દૂર રાખો અને તમારો ધીરો મીઠો પ્રેમી વાજ આજે સવારમાં અમારી સાથે વ્યવહાર કરે એ માટે પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવકનું મુખ બનો, રાજ્યાસન ઉપરની વાણી મોકલી આપો. મુક્તિદાતા ઈસુના નામમાં સાંભળો ને માન્ય કરો, આમેન. ફિલિપીઓનો જે પત્ર છે તે મને બહુ પ્રિય છે અને આમ તો લગભગ બાઇબલના બધા જે શાસ્ત્ર ભાગો છે, 66 પુસ્તકો, તે પણ મને બહુ પ્રિય છે. ગઈકાલે પણ જે વચન આપવાને માટે પ્રભુએ કૃપા આપી, પ્રભુનો આભાર માનું છું. પ્રતિકરનું પુસ્તક એ પણ મને બહુ પ્રિય છે. જે ફિલિપીઓનો જે પત્ર છે એમાં 4th અધ્યાય એ તરફ હું તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. ફિલિપીઓના જે પત્ર છે એના 4 અધ્યાયો છે અને આ જે પત્ર તે સંત પાઉલે ફિલિપીની મંડળીને લખેલો પત્ર છે અને 4 અધ્યાયો છે. એમાં દરેક અધ્યાયની અંદર સંત પાઉલ ફિલિપીના વિશ્વાસી લોકોને જુદી જુદી રીતે વાત કરે છે. જે પહેલો અધ્યાય છે ત્યાં આગળ જણાવે છે કે ક્રિશ્ચિયન માઇન્ડ, ખ્રિસ્તી મન કેવું હોવું જોઈએ. અને બીજો જે અધ્યાય છે, પેલો અધ્યાય છે તે ખ્રિસ્તી જીવન કેવું હોવું જોઈએ તે, અને બીજો જે અધ્યાય છે તે ખ્રિસ્તી મન કેવું હોવું જોઈએ તેના વિશે વાત કરે છે. ત્રીજો અધ્યાય છે ખ્રિસ્તી હેતુ, ક્રિશ્ચિયન પર્પસ એ શું છે અને કેવા હોવા જોઈએ એના વિશેની વાત લખવામાં આવી છે. અને 4th અધ્યાય ખ્રિસ્તી જીવન એ વિજયનું જીવન છે અને આ બધાનું જે તાત્પર્ય છે ચારે ચાર અધ્યાયનો અથવા જે ફિલિપીઓના પત્રનું તે લાઈફ ઇન ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તની અંદર જે જીવન છે એના વિશેની વાત છે. અને આ ફિલિપીઓનો પત્ર છે. ફિલિપીઓના પત્રની અંદર જૂના કરારના કોઈ સંદર્ભો ટાંકવામાં આવ્યા નથી, પણ ફિલિપીઓના પત્રની અંદર મન વિશે અને આનંદ વિશે વારંવાર લખવામાં આવેલું છે. આ જે પત્ર છે તે પ્રિઝન જેલખાનામાંથી લખવામાં આવેલો પત્ર છે. કોઈ જેલખાનામાં હોય અને આનંદની વાત કરે એ બહુ આશ્ચર્ય લાગે એવી બાબત, પણ એવા જે પ્રિઝન એપિસોડ જે લખવામાં આવ્યા છે એમાંનો આ એક ફિલિપીઓનો પત્ર છે. જે ચોથો અધ્યાય છે ત્યાં આગળ ત્રણ બાબતો તરફ હું તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું, અને તે ત્રણ બાબતો આ પ્રકારની છે. રિજોઇસ ઇન ધ લોર્ડ, પ્રભુમાં સદા આનંદ કરો. રિકોન્સાઇલ ઇન ધ લોર્ડ, પ્રભુમાં સમાધાન કરો. અને ત્રીજો જે વિચાર છે, ત્રીજી જે બાબત આની અંદર છે તે રીથિંક, ફરી એક વખત નવી વિચાર સરણી એનું અમલીકરણ કરો, એને અમલમાં લાવો. અને આ ત્રણ વિચારો ચોથા અધ્યાયની અંદર પહેલી નવ કલમોમાં લખવામાં આવેલા છે. સંત પાઉલ આ ફિલિપીઓના પત્રની અંદર વારંવાર જે વાક્ય લખે છે તે કે છેવટે મારા ભાઈઓ પ્રભુમાં આનંદ કરો. તમને એ જ વાતો લખતા મને કંટાળો આવતો નથી. અને આ જે બાબત જાણે કે પાઉલ લખે છે ત્યારે હું પણ તમને જણાવું છું તે કે જે ખ્રિસ્તી જીવન છે તે આનંદનું જીવન છે. બરોબર, આર યુ વિથ મી? જે ખ્રિસ્તી જીવન છે તે આનંદનું જીવન છે, એ રોદડા રડવાનું જીવન નથી, એ માયકાંગલું જીવન નથી, એ ગણગણાટનું જીવન નથી, એ હરિયાદોનું જીવન નથી. ખ્રિસ્તી જીવન એ આનંદથી ભરપૂર જીવન છે. અને એ જીવનની જે શરૂઆત ક્યારે થાય છે? એ જીવનની શરૂઆત તે ઈસુ ખ્રિસ્તની મુલાકાત થાય ત્યારે થાય છે. 23 જુલાઈ 1963 ના દિવસે સાંજના 8:30 વાગે એ ઈસુ ખ્રિસ્તની મને મુલાકાત થઈ. એ પહેલા થોડોક આનંદ તો હતો, પણ એ આનંદ ઈસુ ખ્રિસ્તમાં નહોતો. એ આનંદ સિનેમા થિયેટરની અંદર હતો. સિનેમાના ગીતો નો મને જબરદસ્ત ક્રેઝ હતો, અને દેવ આનંદ એ મારો પ્રિય હીરો હતો. આ તમને ખબર હોય કે નહીં, પણ દેવાનંદ ના લીધે મેં બોમ્બે ની અંદર માર ખાધો છે. અને ક્રેઝ સિનેમા, નાટક અને બીજી ઘણી બધી બાબતો, અને નડિયાદના મિશન રોડ ઉપર એક ઇન્સ્પેક્ટર ની માફક હું ફરતો હતો, રોડ ઇન્સ્પેક્ટર. અને એવા સમયની અંદર ઈસુ ખ્રિસ્તની એક વખતે મને મુલાકાત થઈ. જબ સે પ્યારા એસુ આયા મેરા જીવન બદલ ગયા. જબ સે મેને એસુ કો હે પાયા મેરા જીવન બદલ ગયા. અને એટલા માટે હવે તો એક નવું જીવન, બદલાયેલું જીવન, પરિવર્તન જીવન, આનંદનું જીવન, ભરપૂરીપણાનું જીવન ઈસુ ખ્રિસ્તની અંદર મને મળેલું છે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં હું નોકરી કરતો હતો, LIC જેને શોર્ટમાં કહીએ, પણ એની સાથે લાઈફ ઇન ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તની અંદર એ જીવન પ્રભુએ મને આપ્યું. અને એટલા માટે રિજોઇસ ઇન ધ લોર્ડ. આ ગીત ગઈશું આપણે સાથે મળીને? એવું એક સરસ મજાનું ગીત છે કે જે લગ્ન વખતે જ ગઈએ છે, બાકી નથી ગાતા. કોરસ, આનંદ મોટો આનંદ, સર્વિસિંગ ધેટ કોરસ. આનંદ ઉદ્ધારનું કાર્ય શરૂ થાય છે અને ત્યાર પછી આખી પરિસ્થિતિ તે પલટાય છે. The friends I used to meet, I meet them no more. The place I used to go, I go there no more. The songs I used to sing, I sing them no more. અમે સિનેમાના ગીતોની કઈ જરૂર નથી. અમે તો ગમતા ગીતો ગમે છે, ભજન સંગ્રહ ગમે છે. હાલેલુયા. એક છોકરો હતો, એક સુવાતી કેમ્પ ની અંદર ગયો, તારણ પામ્યો, ઘેર આવ્યો. એના જીવનમાં ઈસુ ખ્રિસ્તે કામ કર્યું હતું, તેથી કરીને વારંવાર એ હાલેલુયા બોલતો હતો. એના મમ્મી ને પપ્પા ને લાગ્યું કે આ છોકરાને કશું થઈ ગયું છે, લાગે છે કેમ્પમાં જઈને આવ્યું નો, કેમ્પમાં જઈને એને કઈ તકલીફ થઈ છે. અને પછી એના માતા પિતાએ કહ્યું કે ભાઈ હાલેલુયા ને પ્રેઝ ધ લોર્ડ શા માટે બોલે છે, કે ઈસુ ખ્રિસ્તે કામ કર્યું છે. જે કામ કર્યું હોય કાલે તારી ભૂગોળની પરીક્ષા છે, ભૂગોળ વાંચ, આવતીકાલે પરીક્ષા છે. અને ભૂગોળે વાંચવા લાગ્યો. પછી મારા મમ્મી પપ્પા તપાસ કરતા, પછી એક વખત એક જગ્યા આવી કે જે વખત જે વાંચતામાં તેણે બૂમ પાડી, હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ. એના મા બાપા શું થયું, લાભે ભૂગોળ વાંચે કે બીજું પાછું, કે ના ભૂગોળ વાંચું છું. કેમ તો પછી હાલેલુયા ત્યાં કે ત્યાં આગળ ભૂગોળ ની અંદર લખ્યું છે કે સમુદ્ર તે ઊંડો છે અને એની ઊંડાઈ આટલી છે, અને બાઇબલ એ પ્રમાણે કહે છે કે તારા જે પાપ છે સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેવામાં આવ્યા છે, એટલા માટે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ, રિજોઇસ ઇન ધ લોર્ડ, પ્રભુમાં સદા આનંદ કરો. જોય ઇન જીસસ, ઈસુ ખ્રિસ્તમાં આનંદ છે. હેપીનેસ કમ થ્રુ હેપનિંગ, બનાવો બને એના કારણે કદાચ સુખ મળે, પરંતુ જે આનંદ છે સાચો તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર છે. ત્રણ છોકરા સગા ભાઈ બહેનો રસ્તામાં જતા હતા, વિપુલના ત્રણ બાળકો છે, અને લોકો જતા હતા ખેતરની અંદર. એ ઓર્થોડોક્સ કુટુંબના હતા, અને લોકો પછી એક ચકલી અમને જોઈ, અને ચકલી એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર જતી હતી, અને પેલી બેને બીજી બેન ને પૂછ્યું, તને શું લાગે છે આ ચકલી ખ્રિસ્તી લાગે છે? ના હોય, કે છે ખ્રિસ્તી વ્યક્તિ તો કદી આ રીતે નાચગાન કરતી હોય ખરી? આગળ ચાલ્યા, અને ત્યાં આગળ એક મોર અને ઢેલ તેઓ ડાન્સ કરતા હતા. તને શું લાગે છે આ મોર ને ઢેલ ખ્રિસ્તી લાગે છે? ના હોય, બની શકે. ઓપનમાં કે છે ઘારી તે ડાન્સ કરે અને આવું કે છે ના ચાલે, કે છે આ ખ્રિસ્તી ના હોઈ શકે, આપણા મા બાપે આવું નથી શીખવાડ્યું. અને આગળ ચાલતા ચાલતા એક ગધેડું જતું હતું, અને એની ઉપર વજન હતું, અને ગધેડાની જે મુંડી તે નીચેની બાજુએ હતી. છોકરાએ પ્રશ્ન પૂછ્યો એની બેનને, તને શું લાગે છે આ શું, આ કોણ છે? કહે છે એ જ ખ્રિસ્તી લાગે છે. કારણ કે મા બાપે એવું શીખવાડ્યું જે ક્રિશ્ચિયાનિટી છે તે સિરિયસ બિઝનેસ છે, એમાં આનંદ નહીં. પાઉલ કે છે કે પ્રભુમાં સદા આનંદ કરો, એટલે મારી ઈચ્છા છે કે રિજોઈસ ઇન ધ લોર્ડ, અને એટલી જ મારી ઈચ્છા છે કે તમારી બાજુ જે વ્યક્તિ છે એને એ પ્રમાણે કહે કે ગોડ લવ્સ યુ, અને સ્માઈલ, જીસસ લવ્સ યુ. જરા રિલેક્સ થઈ જાઓ, હા હાથ જરા કઈ હોય તો કાઢી નાખો, એકબીજાને મળો અને કોઈકને મળો, રિજોઈસ ઇન ધ લોર્ડ, રિજોઈસ ઇન ધ લોર્ડ, હાલેલુયા, રિલેક્સ. આપણી મંડળીમાં જીવાડ આવ્યો ખરો નહીં, કારણ કે અત્યાર સુધી સિરિયસ બિઝનેસ હતો, અમે આપણે આનંદ કરીએ છીએ કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે એ ઉદ્ધારનું કાર્ય કર્યું. અને પાઉલ કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. ફરિયાદ નહીં હો કે પતિની માટે, પત્નીના સંદર્ભમાં, વડીલોના સંબંધમાં, ઇન-લોઝના સંબંધમાં ફરિયાદનું કોઈ કારણ હોઈ શકે જ નહીં. પ્રભુમાં સદાનંદ કરો, એ જીવન પ્રભુએ અમને આપ્યું છે, અને જીવન પ્રભુ તમને પણ આપે છે. સંત પાઉલ જ્યારે આ પત્ર લખે છે ત્યારે એને ટ્યુબલાઇટ થાય છે, એમાં કે લખ્યું તો ખરું પણ એકદમ એને ટ્યુબલાઇટ થઈ, અને એ ટ્યુબલાઇટ પછી એને ખબર પડી કે આ મંડળીની અંદર લોકોને હું કહું છું તો ખરો કે આનંદ કરો, પણ અહીંયા મંડળીની અંદર તો એક સમસ્યા છે, અને એ સમસ્યાનું જ્યાં સુધી નિરાકરણ ના થાય ત્યાં સુધી આનંદ તે થઈ શકે નહીં. અને એટલા માટે મારો જે બીજો મુદ્દો છે, રિકોન્સાઇલ ઇન ધ લોર્ડ, ચોથો અધ્યાય અને બીજી કલમ. હું યુયોદિયાને વિનંતી કરું છું, દાદા સુંતુખને વિનંતી કરું છું કે તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય. રિકોન્સાઇલ ઇન ધ લોર્ડ, પ્રભુમાં એક ચિત્તની. 120 ટેમ્પરામેન્ટ વાળી વ્યક્તિઓ 50માના દિવસે હતી, 120 વ્યક્તિ અલગ અલગ ટેમ્પરામેન્ટ વાળી વ્યક્તિઓ, પણ એક મનની અને ચિત્તની હતી. પણ આજે ફિલિપી મંડળીની અંદર આજે જે વ્યક્તિઓ હતી, જેઓ પર્સનાલિટી ક્લેશની અંદર ગૂંચવાયેલી હતી, તેઓ મિત્રો હતી, અને એમને પાઉલની સાથે સેવાઓ કરી હતી, સુવાર્તાના કાર્યને માટે તેઓ એની સાથે જતી હતી. મંડળીમાં જબરદસ્ત ઇન્ફ્લુઅન્સ બંને બહેનોની હતી, વિમેન્સ જે ફેલોશિપ કહી શકાય એની અંદર એમની અસરકારકતા હતી, મંડળીના જે આગેવાન હતા એમની સાથે એમની અસરકારક સેવાઓ હતી, મંડળીમાં જબરદસ્ત સાક્ષી તેઓની. બટ સમથિંગ હેપન, કંઈક બની ગયું, આપણને ખબર નથી, પણ આ જે બહેનો છે એમને કંઈક થઈ ગયું. અને પછી એ તિરાડ વધતી અને વધતી ગઈ, અને એવી વધતી ગઈ કે પછી એમને બોલવાના જેવું રહ્યું નહીં. જા તારી સાથે કિટ્ટા, એક પુસ્તક છે, એલાયન્સના એક વિજયભાઈના મિસિસે લખેલું પુસ્તક છે, અને પરિણામે બહેનો પછી બોલતી બંધ થઈ ગઈ. હવે આ જે બહેનો પહેલા દેવળમાં સાથે આવતી હતી, સાથે સેવાઓ કરતી હતી, અને હવે એમના સંબંધો તે તૂટી ગયા. અને પાઉલને આનો રિપોર્ટ મળ્યો, અને આ બંને બહેનોના સંબંધમાં તે ખાસ વિનંતી કરે છે, યુયોદિયાને હું વિનંતી કરું છું અને સુંતુખેને વિનંતી કરું છું કે તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય. આપણી મંડળીઓમાં પરિસ્થિતિ છે, હો કે આનંદ તો પ્રભુએ આપણને આપ્યો છે, પણ એ આનંદની અંદર જે તકલીફો થઈ છે તે આ તકલીફ થઈ છે. ત્યાં આગળ જે યુયોદિયા અને સુંતુખે કે જે મિત્રો હતી એમની અંદર બગાડ બેઠો છે, સંબંધો નથી રહ્યા. અને એવું આપણી મંડળીઓમાં ઘણી બધી વખતે જોવા મળે છે. ગઈકાલે અમે અહીંયા આગળ પીપોલભાઈની સાથે ઇન્ડિપેન્ડન્સ નેશનલ હિસ્ટોરિકલ પાર્કની અંદર અમે ગયા, અને અમેરિકાને માટે જે ઘોષણા કરવામાં આવી અને જે ઇન્ડિપેન્ડન્સ બિલ ના અવાજ સાથે અમેરિકા દેશ આઝાદ છે એના વિશેની વાત કરવામાં આવી, અને એ બિલ ત્યાં આગળ છે, અને આપણા માટે ગૌરવની વાત, કારણ કે આપણે એ વિસ્તારની અંદર રહીએ છીએ, સ્ટેટમાં રહીએ છીએ. બહુ કરુણતાની બાબત મેં જોઈ તે, અને ત્યાં લખ્યું છે અને મેં જોયું તે, ટુ અમેરિકન્સ શુ ડિમાન્ડેડ ઇન્ડિપેન્ડન્સ ઓન ધીસ સાઇટ એન્ડ ટુ ધોઝ હુ ઇવન નાઉ સીક સેલ્ફ ડિટર્મિનેશન it still declares proclaim liberty throughout all the land unto all the inhabitants thereof. અને પછી ત્યાં લખ્યું છે કે its crack is a reminder that liberty is imperfect, its crack is a reminder that liberty is imperfect. એક crack છે, ઓકે. અને મંડળીઓની અંદર પણ એ જય ઘોષણા તો છે જ, એ વિજયવંત જીવન છે, એ સ્વતંત્રતા તો છે જ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પાપની માફી તો છે જ, એ નિર્વિવાદ બાબત છે, પણ ક્રેક, અને ક્રેક હોવાને લીધે એ અવાજ બરોબર સંભળાતો નથી. એની અસરકારકતા મંડળીની બહારના જગતમાં દેખાતી નથી, કાગળ ક્રિયા જ છે ત્યાં. અને એટલા માટે સંત પાઉલ કહે છે, હું યુયોદિયાને વિનંતી કરું છું અને હું સુંતુખેને વિનંતી કરું છું કે તેઓ બંને એક ચિત્તની થાય. એના મિત્રને પણ વિનંતી કરે છે કે હું મારા ખરા જોડીદાર તને વિનંતી કરું છું કે ભાઈઓની સહાય કરજે, કારણ કે તેઓએ મારી સાથે ક્લિમેન્ટની સાથે તથા મારા બીજા સહકારીઓ જેઓના નામ જીવનના પુસ્તકમાં છે તેઓની સાથે સુવાર્તાના પ્રચારમાં ઘણો પ્રયાસ કર્યો છે. વાલેસપુરની અંદર હું મિટિંગો ચલાવતો હતો, સભા પછી હું બહાર આવ્યો. મને જે એલ્ડર છે એમને બહુ ગમે છે, ગઈકાલે પણ મેં એમની સાથે વાત કરી કે મંડળીની અંદર જે બુઝુર્ગ લોકો છે, સિનિયર છે, એમને મળવાની બહુ ઈચ્છા છે, કારણ કે એમની પાસે જૂનો ઇતિહાસ છે, અલાયન્સ મંડળીનો હોય કે પછી સાલ્વેશન આર્મીનો કે સીએનઆઈનો. અને તેથી કરીને એમને મેં પ્રશ્ન પૂછ્યો કે અંકલ તમારું નામ શું? તકે મારું નામ સમાધાન. મેં કહું અંકલ તમારા પપ્પાજીનું નામ શું? તકે મારા પપ્પાનું નામ સાવધાન. મેં કહું જો અંકલ તમને વાંધો ના હોય તો હું ગુજરાતની મંડળીમાં અને ભારતની મંડળીમાં અથવા કોઈ પણ મંડળીમાં જઈશ તો હું તમારું નામ આપું તો વાંધો ખરો? એટલે કોઈ વાંધો નહીં, વગર પૈસે જો મારા નામની જાહેરાત થતી હોય તો કશો વાંધો નથી. હું આપણી મંડળીની અંદર એ વ્યક્તિને રજૂ કરવા માંગુ છું. સમાધાન, સાવધાન. અને બાઇબલની અંદર આ સમાધાન વિશે વારંવાર લખવામાં આવ્યું છે અને બાઇબલની અંદર બીવેર સાવધાન વિશે વારંવાર લખવામાં આવ્યું છે. રિકોન્સિલિયેશન્સ અંગ્રેજીની અંદર જે શબ્દો છે તે અને ગુજરાતીમાં તફાવત છે. અંગ્રેજીમાં કોમ્પ્રોમાઇઝ શબ્દ અને રિકોન્સિલિયેશન અલગ અલગ એના મીનિંગ છે. કોમ્પ્રો અને રિકોન્સિલિયેશન. હવે ગુજરાતીની અંદર બધાનો તરજુમો બંનેનો કયો છે? એક જ થાય છે, સમાધાન. કોમ્પ્રોમાઇઝ અને રિકોન્સિલિયેશન એ જુદી જુદી પ્રક્રિયા છે. કોમ્પ્રોમાઇઝ એટલે હું દાખલા તરીકે રેવરેન્ડ એવો ક્રિશ્ચિયન મારા મિત્ર છે અને અમારે કંઈક થયું, જોકે નથી થયું એ ચોક્કસ વાત છે, પાછા પૂછતા નહીં, પણ અમે દાખલા તરીકે થયું અને એ વખતે પછી અમે એકઠા મળ્યા અને પછી એવો ક્રિશ્ચિયન સાહેબ કે સાહેબ થોડુંક આવશે તમારામાં તો હું ભૂલી જવા માંગુ છું અને હું એમને કહું છું કે સાહેબ મારે હું પણ ભૂલી જવા માંગુ છું. એટલે પછી અમે પછી એ ભૂલી ગયા અને પછી એનો રેકોર્ડ તો ખરો પાછો, એટલે ચોપડી બંધ કરી દીધી, પણ અંદરની બાજુ રેકોર્ડ ચાલુ છે. એટલે પછી થોડા વખત પછી મળ્યા અને એ વખતે ફરી પાછું અમારા બેની વચ્ચે થયું એટલે એમણે ચોપડો ઉગાડ્યો. મને તો ખબર હતી કે આવું જ બનવાનું છે, કોમ્પ્રોમાઇઝ આવું છે. અને કોમ્પ્રોમાઇઝ જ્યારે થાય છે આ પ્રકારના, જેને થીગડ થાગડ કહેવાય, ઓકે, થીગડ થાગડ કહેવાય, અને એવી પરિસ્થિતિની અંદર બહુ ચાલતું નથી. ઘણી બધી બધી વખતે પતિ પત્નીના સંદર્ભની અંદર પણ આ પ્રકારના કોમ્પ્રોમાઇઝ થાય છે. હમણાં તાજેતરની અંદર અમદાવાદની અંદર પણ આવું પ્રકારનું કોમ્પ્રોમાઇઝ થયું, ડિવોર્સ લઈ લીધા, બધું જ થઈ ગયું અને પછી પાછા પેલા અમને એકબીજા વગર ચાલે ને એને ટેલિફોન કર્યો એટલે કહે છે કે તો આઈ કે ઓપન, અને પછી પાછું ફરીથી બાળકની રૂબરૂમાં ફરી પાછું સમાધાન થયું. એ સમાધાન બહુ ના ચાલ્યું કારણ કે ધેટ વોઝ અ કોમ્પ્રોમાઇઝ, એટલે ફરી પાછા છૂટા ના છૂટા. બાઇબલની અંદર જે રિકોન્સિલિયેશન તે એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર સમાધાન. સમુદ્રના ઊંડાણની અંદર જે પાપ ફેંકી દેવામાં આવ્યા છે એને પ્રભુ કદી યાદ કરતા નથી. એ પ્રકારનું રિકોન્સિલિયેશન મંડળીમાં એની જરૂર છે. પતિ પત્નીના સંદર્ભમાં એ રિકોન્સિલિયેશનની જરૂર છે અને પારક અને લે મેન્સ એના સંદર્ભની અંદર પણ એની જરૂર છે. રિકોન્સિલિયેશન બંને એક ચિત્તના થાય. અને પછી ફરીથી સંત પાઉલ કે પ્રભુમાં સદા આનંદ કરો. અને ત્યાં આગળ જે કેટલીક વ્યવહારિક જે સૂચનાઓ છે પ્રાર્થના સંબંધીની, એના વિશે પણ સંત પાઉલ ત્યાં આગળ જણાવે છે. તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે પ્રભુ પાસે છે. હું જે સહન કરું છું તે મંડળીના લોકોને ખબર છે, પ્રભુને માટે અથવા મંડળીને માટે હું જે કઈ સહન કરું છું, હું ખામોશી રાખું છું, હું કિંમત ચૂકવું છું, એના સંબંધી બીજા લોકોને ખબર છે. જ્યાં સુધી ખબર ના હોય ત્યાં સુધી બરોબર નથી. નહીં, લોકોને ખબર પડવી જોઈએ કે હું ઈશ્વરને માટે કેવું સહન કરું છું. હું મારી પત્નીના સંદર્ભમાં, પતિના સંદર્ભમાં જે કઈ સહન કરું છું એ સંબંધી બીજા લોકો જાણે તે જરૂરી છે. કશાની ચિંતા ન કરો. કશાની ચિંતા એટલે કશાની નહીં, ઓકે, બધું જ આવી જાય એની અંદર. પણ દરેક બાબતમાં પ્રાર્થના, વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. જીસસ ઇઝ ધ આન્સર ફોર એવરીથિંગ. એમના માટે કશું અશક્ય નથી. અને સાતમી કલમ મને બહુ જ ગમે છે. અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે તમારા હૃદયોની અને મનોની સંભાળ રાખશે. અંગ્રેજીમાં બહુ સારું છે, વિપુલે વાંચ્યું એના કરતા બીજું એક ટ્રાન્સલેશન અંગ્રેજીમાં, ધ ગોડ્સ પીસ ઇઝ આઉટ ઓફ ઓલ હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ. ઈશ્વરની જે શાંતિ છે તે માણસ સમજી ન શકે એ પ્રકારની શાંતિ છે. અને એ તમારા સાની સાની સંભાળ રાખે, હૃદયની સંભાળ રાખે ને મનની સંભાળ રાખે. અને આ વિશ્વની અંદર આ બે એરિયાની બહુ જરૂર છે. હવે અત્યારે અમેરિકાની અંદર ને ભારતની અંદર, ગુજરાતની અંદર જો સૌથી વધારે દવાખાના અત્યારે જો વિકાસ પામતા હોય તો સાયકાટ્રિક અને અમારા નડિયાદની અંદર બહુ મોટું દવાખાનું છે. અને મોટા ભાગના પાડકો બિચારા દાખલ થાય છે. અને લેમેન ખાસ કરીને જે માર્ચ અને એપ્રિલમાં જે ઇલેક્શન આવે છે ત્યારે બહુ તકલીફ થઈ છે. બાળકો અમારા હાર્ટ એટેકમાં ગુજરી પણ ગયા, સંદેશ આપતા આપતા પણ ગુજરી ગયા, એવા પણ પ્રસંગો છે. પણ એ બધા સંજોગોની અંદર ઈશ્વરની શાંતિ તે એમના મનોની અને હૃદયોની તપાસ રાખે છે. સાયકાટ્રિક પ્રોબ્લેમ અને હાર્ટ પ્રોબ્લેમ બહુ મોટું એક વિશ્વની વિષમ સમસ્યા જે કહી શકાય એના સંદર્ભમાં એક જ ઈલાજ અહીંયા આગળ દેખાય છે. ઈશ્વર સંભાળ રાખે છે. કેટલા બધા દર્દીઓની અમે મુલાકાત લીધી. હું એક વખતે મેન્ટલ હોસ્પિટલમાં ગયો એટલે હું પોતે તકલીફમાં હતો એટલે નહીં, પણ ત્યાં આગળ કોઈની મુલાકાત ને માટે ગયો. અને ત્યાં આગળ દરવાજા આગળ જ્યાં બગીચો છે ત્યાં આગળ એક માણસ હતો અને એને ચડી પહેરેલી, ખાખી ચડી અને વ્હાઈટ જબો પહેરેલો અડધો. પછી એની સામે હું જોયું, મારી સામે જોવા લાગ્યો. પછી મને એને એ પ્રમાણે કહ્યું કે કશો વાંધો નહીં, કે છે હું જયારે આવ્યો ત્યારે મેં ભાઈ પાટલું ને શર્ટ ને આ રીતે તમારી માફક જ પહેરેલું, પણ તમને આવો ડ્રેસ મળી જશે ટૂંકમાં. સાયકાટ્રિક પ્રોબ્લેમ્સ વ્યક્તિઓ. અને બીજી એક વ્યક્તિ અહીં મુલાકાત, એ બહુ હું પાડતો હતો, જાની જાની એટલે ભાઈ શું થયું છે. એટલે બાજુવાળી જે વ્યક્તિ હતી એમને પૂછવામાં આવતા શું છે, તો કે છે જેની કે જેની સાથે એને પ્રેમ હતો એ જેનીએ બીજું લગ્ન કર્યું એટલા માટે માણસ પાગલ થઈ ગયો છે. આગળની બાજુ પછી એ મુલાકાત કરતા કરતા ફરી બીજો માણસ હતો એ બહુ હું પાડતો હતો, જાની જાની એટલે આને શું થયું છે, તો કે એને જેનીની સાથે લગ્ન કર્યું છે. સાયકાટ્રિક પ્રોબ્લેમ અને હૃદયના દર્દો ઈશ્વર એની શાંતિ આપે છે. કેટલાક જુવાન દીકરા ને દીકરીઓ અહીં છે, હા તમને અભિનંદન આપું છું. અહીંયા આગળ જુવાનો છે, અહીંયા આવે છે અમેરિકાની અંદર જોઈએ, એક જ દેવળ મેં જોયું કે જ્યાં જુવાનો તરીકે અહીંયા તમને જોશું. બાકી અમારી ઉંમર વાળા છે, હા બધા 40-50 થી મોટા ઉંમરના છે. હું તમને અભિનંદન આપું છું, એક નવી પેઢી તમારા મારફતે પ્રભુ તૈયાર કરવા માંગે છે અને પ્રભુને મંડળીની અંદર તમે ચાલુ રહેશો. પણ તમારી સમસ્યા છે મને, હા કેટલા લોકો અનમેરિડ છે, છોકરા છોકરીઓમાં જરા હાથ ઊંચો કરશો, જરા હું ઊંચો થવા દો હાથ. એ હાથોને અમે જોયા છે, પ્રભુએ પણ જોયા છે. પણ ઘણી બધી વખતે જે દીકરા દીકરીઓ અને એમના મા બાપો પણ લગ્ન સંબંધે વિચાર કરે છે અને દરેક વ્યક્તિઓને માટે ઈશ્વરની સારી યોજના છે, પણ ખોટી ચિંતા નહીં કરવાની. પછી બે છોકરા પસાર થતા હતા અને બંને વાતો કરતા હતા અને પછી વાત કરતા કરતા પછી એક દેવ એક છોકરો એક મિત્ર તે બંધ પડી ગયો વાતો કરતા કરતા. શું થયું ભાઈ? તો કે મન ચિંતા થઈ. શું થાય? સારી ચિંતા થઈ. તો કે છે કે મારી ચિંતા હું તને કહું. તો કે હા, કે આ વર્ષે હું અમે કે છે કે ફાઈનલ યરની અંદર છું ને હું પાસ થઈશ યુનિવર્સિટીમાં. હા પછી? તો કે પછી મને નોકરી મળશે. હા બરોબર છે. પછી પછી મને કહે છે કે નોકરી મળશે તો મારું લગ્ન થશે અને પછી લગ્ન થશે એટલે પછી મારે દીકરો કે દીકરી થશે થોડા વખત પછી. અને પછી તો મને ચિંતા એ બાબતની છે કે જે સ્કૂલ છે કિન્ડર ગાર્ડન તે પેલી બાજુએ છે અને મારું ઘર આ બાજુએ છે અને રસ્તો તો અહીંયા આગળ મોટો હાઈવે છે અને કેટલી બધી ગાડીઓ, તો મારા છોકરાને શું થશે? અલા ભાઈ, હજુ તારા ભણવાના ઠેકાણા નથી, તારું લગ્ન થયું નથી અને આટલી બધી ચિંતા કરજે, ચિંતા ના કરજો. ઈશ્વર તમારી જરૂરિયાતો જાણે છે અને મા બાપો તરીકે તમારે પણ ચિંતા કરવા જરૂર. ઈશ્વરની આગળ જરૂરિયાતો તમે લાવો. અને જે છેલ્લો વિચાર અહીંયા આગળ જે પાઉલ જણાવે છે તે 8મી કલમ અને 9મી કલમ. કોઈ વાંચશો મારે માટે 8મી કલમ અને 9મી કલમ?
છેવટે ભાઈઓ, જે કઈ સત્ય, જે કઈ સન્માનપાત્ર, જે કઈ ન્યાય, જે કઈ શુદ્ધ, જે કઈ પ્રેમપાત્ર, જે કઈ સુકૃતિમાન છે, જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય તો આ બાબતનો વિચાર કરો.
ત્યાં સુધી 9-8મી કલમ ની અંદર મેં લગભગ 8 જગ્યાએ રાઉન્ડ માર્યા છે. હા કે અને મારું બાઇબલ તે લોકોને ગમે નહીં એવું છે, હા કે કાં બહુ લીટા કરી મૂક્યા છે. પણ એક વસ્તુ સાચી કે ડર્ટી બાઇબલ ક્લીન હાર્ટ, એટલે મારું ક્લીન હાર્ટ છે એવું નથી, એ પણ સાચી વાત. પણ જેટલા તમે બાઇબલ ની અંદર લીટા મારો છો અને અંડરલાઈન કરો છો સારું છે. અને 8મી કલમ અમે 8 જગ્યાએ અંડરલાઈન રાઉન્ડ માર્યા છે. સત્ય આગળ, સન્માન પાત્ર, ન્યાય, શુદ્ધ, પ્રેમ પાત્ર, સુકીર્તિમાન, સદગુણ અને પ્રશંસા. મને લાગે છે કે જે વિચારો કહી શકાય, મેન્ટલ ફેકલ્ટી કહી શકાય, એમાં ધર્મૂળથી પરિવર્તન લાવવાની જરૂર છે અને એના માટે સંત પાઉલ આ બાબત રજૂ કરે છે કે વિચારોમાં પરિવર્તન લાવવું છે. પાઉલને ખબર છે કે આ રોમિયોના પત્ર 12મા અધ્યાયની અંદર સંત પાઉલ બીજા ત્યાં લખે છે કે શું લખે છે, તમારા શરીરોનું જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. અને પછી તરત ત્યાં આગળ રોમિયોના પત્ર અને તેના 12મા અધ્યાયની અંદર એ જે જણાવે છે તે મેન્ટલ ફેકલ્ટીના સંબંધીની તે વાત કરે છે અને તે એ પ્રમાણે કહે છે કે આ જગતનું રૂપ તમે ન ધરો પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો. એનો અર્થ એ પ્રમાણે લોકોનો નવો જન્મ તો થાય છે, ઓકે, મેન્ટલ ફેકલ્ટી પાછી ખુલ્લીમાં ખુલ્લી હોય છે. અને આજે મન છે તે ઓપન બેટલ ફિલ્ડ, ફર્સ્ટ ડેવિલ, શેતાનનું એ કારખાનું બની જાય છે. કદાચ મનની અંદર બહુ વિચારો આવ્યા જાય છે અને એ વિચારોની અંદર મોટા ભાગના જે વિચારો છે તે નેગેટિવ વિચારો છે. અને એટલા માટે સંત પાઉલે પ્રમાણે જણાવે છે કે આજે મેન્ટલ ફેકલ્ટી એમાં સુધારણા કરવામાં આવે, એનું નવીનીકરણ કરવામાં આવે, એનું પરિવર્તન કરવામાં આવે. અને એટલા માટે હવે મારે નવી રીતે વિચારવાની જરૂર છે. દિનકર સાહેબના સંબંધી હું કદાચ વાત કરો તો એમના સંબંધી મેં કદાચ ગમે તે સાંભળ્યું હોય, જુદી વસ્તુ છે. પણ હવે મારે સંત પાઉલ કે છે તે પ્રમાણે જો એમના સંબંધી હું વિચારું તો સત્ય કઈ બાબતો છે, એમનામાં સન્માનપાત્ર કઈ બાબતો છે, ન્યાયપણાની કઈ બાબતો છે, શુદ્ધતાની કઈ બાબતો છે, નેગેટિવ નહીં હો, પોઝિટિવ બાબતો સંબંધી વિચારવાનું. અને પ્રેમપાત્ર અને સુકીર્તિમાન અને સદગુણ અને પ્રશંસાની કઈ કઈ બાબતો છે અને એમના સંબંધી વિચાર કરું છું ત્યારે તો પછી દિનકરભાઈ એક મારા મિત્ર બને છે, એક મારા પ્રિય વ્યક્તિ બને છે. અને પછી તો જે કઈ પ્રેજ્યુડાઇસિસ છે એમના સંબંધીના કોઈ રિપોર્ટ આવ્યા હોય, નેગેટિવ પ્રકારના રિપોર્ટ આવે, એ રિપોર્ટ ચાલી શકે એમ હોતા નથી. પણ અમે તો પોઝિટિવ થિંકિંગ જેને કહી શકાય એવું થાય છે. રિજોઇસ ઇન ધ લોર્ડ, રિકોન્સાઇલ ઇન ધ લોર્ડ, રીથિંક, નવી રીતે વિચાર સરણી ઊભી થાય. અને સંત પાઉલ આ ત્રણ વિચારો ફિલિપીની મંડળીને જણાવે છે અને એ બાબત આપણને પણ જણાવે છે. આપણી મંડળી આનંદથી ભરપૂર હોય, આપણા વ્યક્તિગત જીવનો અને આપણા કુટુંબો આનંદથી ભરપૂર એવી પ્રભુની મરજી છે. અને આપણી મંડળી એકતાની અંદર લાગુ રહે એવી પ્રભુની મરજી છે. અને આપણી મંડળી અને આપણા કુટુંબો એની અંદર વિચારોની એકતા હોય અને સમાધાન અને શાંતિ હોય એવી ઈશ્વરની ઈચ્છા છે. અને એને માટે પ્રભુ આપણને વાપરવા માંગે છે. અને એ વચનના પ્રકાશમાં પ્રભુ આપણને એક નવી રીતે તૈયાર કરવા માંગે છે. અને પાઉલ કહે છે કે તમે જે શીખ્યા અને પામ્યા અને સાંભળ્યું અને મારામાં જોયું તે સર્વ કરો અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે. આ પ્રભુના વચનો છે. જે રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરવામાં આવ્યા તે રાત્રે તેમણે રોટલી લીધી, ભાંગી અને શિષ્યોને આપી અને કહ્યું કે આ રોટલી ઈસુ ખ્રિસ્તનું શરીર છે જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે, તમે સૌ એમાં ખાઓ. અને એ જ રીતે એમણે પ્યાલો લીધો અને પ્યાલો શિષ્યોને આપીને કહ્યું કે તમે સૌ માહો માહે તમે એમાંનો પીવો, એ પ્યાલો પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં નવો કરાર છે. પ્રભુના વચનના પ્રકાશમાં આપણે પ્રાર્થના કરીને ત્યારબાદ આપણે મેજના ભાગીદાર થવા માંગીએ છીએ. પણ એ પહેલા શું કોઈ યુયોધ્યાને સુંતુખના જેવી બાબત છે, પતિ પત્નીના સંબંધોમાં તિરાડ છે, કંઈક પૂર્વગ્રહો છે, પ્રભુને જીવન સોંપવામાં આવ્યું છે, પાપની માફીનો વાસ્તવિક અનુભવ છે, પ્રભુની આગળ કૃપા માંગીએ, પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ. વચનના પ્રકાશમાં આપણે પ્રાર્થના કરીશું. પ્રભુના સેવક રેવરેન્ડ એવો ક્રિશ્ચિયન સાહેબ આપણને પ્રાર્થના માંગે છે.
ઉન્નત રાજ્ય સંકલ્પ વિરાજેલા અમારા જીવનના સ્વામી અમારા પ્રભુ અમારા દેવ તમારા પવિત્ર વચનો માટે અમે ફરીથી તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે તમારું વચન પ્રભુ જીવન છે, બે ફરી તલવાર ના જેવું છે, અને અમારી જરૂરિયાત પ્રમાણે પ્રભુ તમે તમારા સેવક ની મારફતે અમને તમારું વચન આપ્યું, પીરસ્યું, ભાંગ્યું, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ અમે જાણીએ છીએ કે તમારા પવિત્ર વચનોથી અમે શુદ્ધ થઈએ છીએ, એટલા માટે અમે વિશ્વાસથી અમારા જીવનને પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. જ્યારે પવિત્ર મેજની પાસે અમે આવનાર છીએ ત્યારે પ્રભુ તમે મારા હૃદયને સ્પર્શ કરો, તમારા પવિત્ર રક્તનો છંટકાવ કરો, અને આ તમારા પવિત્ર વચનના આશ્રય હેઠળ પ્રભુ અમે અમારા જીવનને તપાસીએ. જે કંઈ અચોખતું હોય, નકામી બાબત હોય, એને મૂકી દેવાને માટે પ્રભુ તમે આજે અમારી સહાય કરો, મદદ કરો, એવી કૃપા અમે તમારી પાસે વિશેષ કરીને માગીએ છીએ. અને પ્રભુ અમારી પ્રાર્થના કે અમે આ અમારી પવિત્ર મેદની જ્યારે ભાગીદાર થઈએ ત્યારે નવી જ સંગતનો નવા જ આનંદનો અનુભવ અમે કરી શકીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. હા.